પ્રતિ વખતે સામાન્ય જીવો જે સાંભળતા હશે બીજો બની એ પણ એ જ વાત સાંભળે છે ને ઓછું સમજે છે એવું છે કે કઈ જુદું સાંભળે
સમજતા ભગવાન કે એમ સમજે છે પણ એની શક્તિ સૌની હોય એ પ્રમાણે સમજે એ પ્રમાણે ગ્રહણ કરે છે. વાત એ ભગવાન ઘણી અપેક્ષાથી વાત આવતી હોય એની જેની શક્તિ હોય પ્રમાણે સમજે છે. એ પ્રશ્ન તો અમુક દિવ્ય ધ્વનિ નો કાળ હોય ત્યારે નહીં પણ એ બીજા પ્રસંગોમાં એ ખાસ ખાસ જ પ્રશ્નો પૂછે છે, બીજા પ્રશ્ન નથી પૂછતા. કોઈ ગણધર, કોઈ મુનિ, કોઈ ચક્રવર્તી, કોઈ એવા રાજા એવું કઈક એવા પ્રશ્ન પૂછે. બીજા નથી તો એને પ્રશ્ન આવે તો સમાધાન જ આવી જાય, પ્રશ્ન પૂછવાનું રહે જ નહીં. જેને જે વિકલ્પ ઉઠે પ્રશ્ન ભગવાનની વાણીમાં આવી જાય બધું એનો પ્રશ્નનું સમાધાન જ થઈ જાય. દિવ્ય ધ્વનિમાં બધું આવી જાય, જેને જે પ્રશ્ન વિકલ્પ ઉઠે બધું આવી જાય. અહીં ગુરુદેવની વાણી કેવી હતી, એમની વાણીની અંદર જેને પ્રશ્નો જે ઉઠતા હોય એ ગુરુદેવની વાણીમાં આવી જતો હતો. તો ગુરુદેવ ભગવાનની દિવ્ય ધ્વનિ, જેને પ્રશ્ન ઉઠતા હોય ને બધું ભગવાનની વાણીમાં સમાધાન આવી જાય. બધા પ્રશ્ન કરવા જેવું રહે નહીં કોઈને.
પ્રશ્ન ઇન્દ્ર મહારાજ પૂછે, જવાબ એ બધું અમને સંભળાય, આ સામાન્ય જીવને પણ સંભળાય કે ઇન્દ્ર જે એમને સંભળાય.
દિવ્ય ધ્વનિ દિવ્ય ધ્વનિ છૂટા કરે એમાં વચ્ચે કોઈ પ્રશ્ન પૂછે. ભગવાનની ઈચ્છા ક્યાં છે? સહજ વાણી છૂટ્યા કરે, ઈચ્છા વગર. દિવ્ય ધ્વનિનો કાળ હોય ત્યારે દિવ્ય ધ્વનિ છૂટ્યા કરે. પ્રશ્ન તો જેને પૂર્ણ હોય એને પ્રશ્ન કરે ને વાણી જવાબ આવે છે. બાકી બધાને તો ઘણાને તો મોટે ભાગે સમાધાન જ થઈ જાય છે, પ્રશ્ન ઉઠવાનું રહેતું નથી. દ્રવ્યનો યોગ, ચરણનો યોગ, અધ્યાત્મ બધું જ આવે, કરણનો યોગ બધું, કઈ ઓછું ના આવે, બધું જ આવે. એમાં મુખ્ય શું છે, મુક્તિ નો માર્ગ શું છે, બધું પૂરેપૂરું ભગવાન ની વાણી માં આવે. એક સાથે આવે છે બધું. ભગવાન નો આશય શું સમજી લેજે, મુખ્યતા પૂર્વક બધું આવે એમાં. ભગવાન ની વાણીમાં ઘણું આવે છે, ગ્રહણ થતું નથી. ભગવાન ની વાણી ધોધ 14 બ્રહ્માંડ નું સ્વરૂપ બધું.
સામાન્ય જીવ ગ્રહણ પૂરું નથી કરી શકતો.
ગણધર ને બધા એમ કે પ્રભુ તમારી દિવ્ય ધ્વનિ ને હું પહોંચી શકતો નથી, એને 14 પૂરનું જ્ઞાન કહે. પ્રભુ ક્યાં મારું જ્ઞાન ને ક્યાં તમારું જ્ઞાન, ક્યાં તમારી વાણી, હું તમારી તમારા ગહન રહસ્યો ને હું પહોંચી શકું એ પણ એમ કે છે. તમારી અપૂર્વ વાણીને હું પહોંચી શકતો નથી એમ ગણધર, ઇન્દ્રો, મુનિન્દ્રો બધા એમ કે છે. સામાન્ય તો શું પણ એ બધા શક્તિશાળી હોય બધા એમ કે છે. પ્રભુ ક્યાં તમારું જ્ઞાન એક સમયમાં લોકાલોકને જાણનારું, એમાં જે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ લોકાલોકને એક સમયમાં જાણો છો, અનંત દ્રવ્યો અનંત દ્રવ્યના ગુણ પર્યાયો સ્વ અને પર બધાને એક સમયમાં જાણો છો. ગયો કાળ, વર્તમાન કાળ, ભવિષ્ય કાળ બધું એક સમયમાં તમારી વાણીમાં આવે. એ તમારી એક સમયની વાણીને આ જ્ઞાનમાં, આ ક્ષયક્ષમ જ્ઞાનમાં પકડી શકાનો અપૂર્વ વાણી પ્રભુ હું તમને પહોંચી શકતો નથી એમ કહે. અમારું આ અલ્પ જ્ઞાન તમારી તમારો અપૂર્વ વાણી ગહનતાથી ભરેલી અમે નથી પહોંચી શકતા એમ કહે છે. ગણિત અને પૂરું શ્રુત જ્ઞાન પ્રગટ્યું હોય છે તો પણ એમ કે છે. એને આનંદ આવે પ્રભુની દિવ્ય વાણી કોઈ અપૂર્વ કહી રહી છે. અપૂર્વતા ભરેલી ભગવાન અગાધ રહસ્યથી ભરેલી વાણી, કોઈ આત્માનો ચમત્કાર બતાવનારી, ચૈતન્યનું સ્વરૂપ બતાવનારી કોઈ અપૂર્વ વાણી, એને મહિમા, અપૂર્વ મહિમા આવે. અહીં ગુરુદેવની વાણીમાં બધા કેમ સરખું પકડી શકતા હતા? તો ગુરુદેવની વાણીમાં બધાને આશ્ચર્ય થતું હતું અને મહિમા આવતી હતી. જે જીવો કંઈ નહોતા સમજતા, જે અજાણ્યા કોક આવીને બેસે તો આ કંઈક વાણી જુદી છે એમ આશ્ચર્ય થતું હતું. બધા સરખું સમજે નહીં તો બધાને આશ્ચર્ય થતું હતું. આ તો ભગવાનની વાણી છે. એ સમયમાં લોકાલોકને જાણનારું જ્ઞાન એમનું, એમાંથી એની ભૂમિકા જે એક સમયમાં જાણનારું જે કેવળ જ્ઞાન, એમાંથી જે દિવ્ય ધ્વનિ જે પરિણમીને છૂટે છે એ વાણીની શું વાત. બધાને એકદમ આશ્ચર્ય લાગે. જગતથી જુદા કોઈ અલૌકિક એને લાગે. વાણી અભેદ ભેદ પડીએ પહેલા વગર નીકળે છે. જગતથી જુદી જ વાણી, બધા ક્રમસર બોલતા, ક્રમ પડતો નથી, એક સાથે અગાધ સ્વરૂપને કહેનારી. ભગવાન જુદા, એમની વાણી જુદી, બધું જુદું, કઈ ઈચ્છાપૂર્વક નીકળતી નથી. બધા મુગ્ધ થઈ જાય છે, મુગ્ધ થઈને સાંભળે છે. એક સમયમાં ભગવાન જાણે છે વાણીમાં એ જે આવે છે એ ઘણું સ્વરૂપ આવે છે, તો જે પૂરેપૂરું આવે છે પણ તો એ આત્મા જુદો ને વાણી જુદી છે, તો એનું રહસ્ય બધું આવી જાય છે. ચૌદ બ્રહ્માંડ અધૂરું કઈ રહેતું નથી, પૂરું આવી જાય છે. પણ આત્મા જુદો છે, વાણી જુદી છે, નથી પડતો. પણ વાણીમાં આવે છે પૂરું, પણ તો એમાં જે ચેતનમાં ભરેલું હોય બધું એ કઈ વાણીમાં નથી આવતું. એ કઈ અનુભવ પૂર્વક ની જે અંદર એમની ભગવાનની અનુભૂતિ, કેવળ જ્ઞાન પૂર્વક ની જે ઊંડું જે સમુદ્ર દરિયા ભર્યા છે એ બધું કઈ વાણીમાં એમ કઈ આવે છે તોય પણ અનંત આવે છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શકાય નહીં, પણ તે શ્રી ભગવાન અંદર અનુભવ જે કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રમાણતા પૂરી છે એ કઈ ચૈતન આખું ઉછળીને વાણીમાં નથી આવતું, તો પણ પૂરું આવે છે કે અધૂરું નથી રહેતું. કઈ આવે છે બધું પૂરું આવે છે, પણ એનું કઈ ચૈતન્ય નું તળ એમાં નથી આવી જતું, એનું રહસ્ય બધું આવી જાય છે. એ કઈ વાણીમાં આવે, વાણી ને બે જુદી વસ્તુ છે, એ કઈ દેખાડી શકાતું નથી. તો પણ એની આશ્ચર્ય ને એની તો પણ દેખાડે છે એમ કે નથી દેખતો, પણ ભગવાનની વાણી ચૌદ બ્રહ્માંડનું સ્વરૂપ દેખાડે, મુક્તિનો માર્ગ દેખાડે, ચૈતન્યના ચમત્કારો દેખાડે, ચૈતન્ય કોઈ અપૂર્વ વસ્તુ છે ચૈતન્ય બધું દેખાડે છે. તો ભગવાનની વાણી સાંભળીને ઘણા મુનિઓ કેવળ જ્ઞાન પામી જાય છે. કોઈ કઈ અંદર મુનિ થઈ જાય છે, સમ્યક દ્રષ્ટિ થઈ, કેટલાક સમોસરણ મને સમોસરણમાં થઈ જાય છે, અંતર્મૃતમાં થઈ જાય છે. એવો નિમિત્ત ઉપાદાન ભગવાનની વાણી એવી જોરદાર છે કે એકદમ થઈ જાય છે. તો પણ ભગવાનની વાણીની એવી મહિમા છે, કેતા તને એમને આશ્ચર્ય પોતાને લાગતું હતું કે આમાં ઘણું કેવું છે આચાર્ય. પછી પોતે આ કરે તો પણ એમની વાણીમાં ઘણું આવતું હતું. ગુરુદેવ બધા ઓ આમાં આચાર્યને ઘણું, ઓહો આમાં તો ઘણું છે, તો પણ તો એમને જાણે કઈ કેવું હોય બધું જાણે અંદર રહેતો હોય તો પણ ઘણું આવતું હતું. તો પણ અંદર રહી જાય. બે દ્રવ્ય જુદા છે, ચૈતન્ય અને વાણી. કેવળ જ્ઞાન પામી જાય છે, કેટલા મુનિઓ થઈ જાય છે, કેટલા શ્રાવકો થઈ જાય, કેટલા સમ્યક દ્રષ્ટિ, કેટલા લાખો લાખો. કેવળ જ્ઞાનીની અમુક સંખ્યા આવે છે, મુનિઓની અમુક, શ્રાવકોની તો કેટલી સંખ્યા. ધર્મ કાળ વર્તતો હોય છે, ભગવાન બોલવાનું જુદું, ભગવાન હાલવાનું જુદું, ભગવાન બધું જગત થી જુદા. અને વાણી છૂટી છે, ઉપયોગ તો અંદર જામી ગયું સ્વરૂપમાં, અંદર બેસે છે, બધું ઇન્દ્રો રચે છે, સિંહાસન કમળ બધું. તો ભગવાન તો અંદર અંદર હોય છે. આશ્ચર્યકારી પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ એટલે બધું એનું જુદું થઈ જાય છે, જગત થી જુદું થઈ જાય. ધર્માત્મા મળ્યા પણ પોતે પુરુષાર્થ કરવો જોઈએ, પુરુષાર્થ કરે તો થાય.
એવું નહીં બનતું હોય પુરસાદ કર્યા વિના બી કોઈ જીવ ધર્માત્માના સંગથી સંગને કારણે પામી જાય.
પુરસાદ કર્યા વિના પામે એમ ન થાય, માત્ર સંગથી. નિમિત્ત સંગ
કામમાં નહીં આવે, માત્ર સંગ કામમાં નથી આવતો,
માત્ર સંગ. પુરસાદ તો પોતાનો નિમિત્ત ઉપાદાનો સંબંધ છે, કે જે પુરસાદને પોતાને સરળ પડે કે માર્ગ બતાવે, એનું સાનિધ્યથી પોતાના પરિણામ પુરુષાર્થ તરફ વળે. પુરુષાર્થ કરવાનો પોતે, પણ એ માની લે કે હવે મને બધું બહારથી બધા નિમિત્ત મળી ગયા, હવે મારે શું વાંધો છે. એમ કરે તો એમ એમ કમાય નહીં કરે. પણ એને દેવગુરુ શાસ્ત્ર અને સત્સંગ અને ધર્મ સંતની મહિમા આવી હોય તો એને સંતની એવી અંદરથી મહિમા હોય તો એને પુરુષાર્થ થયા વગર રહે જ નહીં. પણ એને સંતની મહિમા જ નથી આવી. એ ગુરુદેવની મહિમા આવે તો અંદર ગુરુદેવ જે માર્ગ બતાવે, જે એ રસ્તે એની પરિણતિ પુરુષાર્થની વળે, તો જ એણે એ મહાત્માને સ્વીકાર્યા છે, તો એણે ગુરુદેવને સ્વીકારે. એને એમ વિચાર કરે કે હવે મને શું વાંધો છે, એ તો સર માર્ગ સમજો નથી કરે. એને સમજી કે મને મારો પ્રમાદ છે, એટલું તો એને ખ્યાલ મળ્યો જ નહીં. તે કરવાનું પોતાને રહે છે, ઉપાદાન નિમિત્તનું સંબંધ છે, પણ કરવાનું પોતાને જ રહે છે. અપેક્ષા તરફ એની ગતિ વળ્યા, ભલે એને ધીરે ધીરે પણ વળ્યા વગર રહે નહીં. આચી મહિમા આવી
આનંદ જયારે અનુભવમાં આવે ત્યારે બરોબર તફાવત કેવી રીતે ખ્યાલ આવે કે આ સૂક્ષ્મ આત્માને પકડે છે હવે એના આનંદ નો અનુભવ આવે છે અને પેલો જે દુઃખ જે વેદન થતું હતું
જ્ઞાયક પકડાતો નથી. બહાર જે ઉપયોગ સ્થૂળ છે, રાગ દ્વેષ મિત્ર આકુળતા વાળો ઉપયોગ, જે ઉપયોગ બહાર ખંડ ખંડ એક પછી એક નહીં ગ્રહણ, એ ઉપયોગ છે. પણ એ ઉપયોગ પોતા તરફ વળે ત્યારે સૂક્ષ્મ થાય છે. બહાર ફરતો ઉપયોગ જે છે એ છે સ્થૂળ છે. પોતા તરફ વળનારો ઉપયોગ ચૈતન અરૂપી છે, એ અરૂપીને ગ્રહણ કરનારો ઉપયોગ એ સૂક્ષ્મ હોય છે. એ પોતાને ગ્રહણ કરે જ્ઞાયકને કા જ્ઞાયક છે, એ સિવાયનું આ બધું છે બધું મારાથી જુદું છે. આ જે વિકલ્પ છે બધી આકુળતા છે. એમ જ્ઞાયકને ગ્રહણ કરી એની પ્રતીત કરીને એમાં લીનતા કરીને વિકલ્પ છૂટી જાય અને આત્મામાં પોતે લીન થઈ જાય, એ ઉપયોગ લીન થઈ જાય ચંતન. એટલે જે આનંદનો અનુભવ આવે ને બરાબર એ પકડી શકે છે અને ખ્યાલ આવે બે જુદ પડી જાય છે. એને પોતે પોતે વેદન કરે આમ તો સ્થૂળ રીતે તે સુખ દુઃખનો વેદન એને થાય છે. શરીરમાં સાતા કે અસાતા હોય એનું વેદન એને થાય છે ને, કે આ શરીરમાં કંઈ રોગ છે એનું વેદન થાય, એ દુઃખ થાય એનો ખ્યાલ એને આવે છે. ભાઈ સાત નિરોગતા હોય તો એને ખ્યાલ આવે કે અત્યારે રોગ નથી. અને એમ જેમ રાગ દ્વેષનો ખ્યાલ આવે છે કે આ દુઃખ છે આ સુખ છે, એમાં ખ્યાલ તો એને જ્ઞાનમાં સ્થૂળમાં પકડે છે. તો અરૂપી આત્માને ગ્રહણ કરી અંદર લીન થાય ને વિકલ્પ બધા છૂટી જાય છે. વિકલ્પ છૂટીને આત્માને ગ્રહણ કરે છે એટલે બરાબર પોતાના આનંદને પકડી શકે છે. ઉપયોગ નિર્મળ થઈ ગયો, પોતાને આનંદનો અનુભવ પોતે પોતાને જાણી શકે છે. આકુળતા છૂટી ગઈને નિરાકુળ આનંદ સ્વરૂપ આત્મા પ્રગટ થાય, એ આનંદ છાનો રહેતો નથી.
ગમે તેવા ભયંકર દુઃખ હોય જયારે પકડવામાં આવે ત્યારે એને વખતે સાતા થાય છે ખરી. થોડી શાંતિ થાય છે તો એ લક્ષ છૂટે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આત્મા પણ હજી પકડ્યો નથી, ત્યારે એ ખ્યાલ આવે છે થોડું. પણ એ ખરું નથી, જયારે એ બરોબર આત્માને પકડે ત્યારે જ એને આનંદ નું વેદન કહે.
આત્મા લીન થાય ત્યારે જ આનંદ આવે છે. તો એ અંદરથી પોતાને ગ્રહણ કરે, હજી સ્થૂળપણે ગ્રહણ કરે છે તો એને શાંતિ, આકુળતા મંદ થાય પણ ખરી શાંતિ આત્મામાંથી નથી આવતી. એ રોગમાંથી પોતે વિકલ્પ ફેરવે કે આ બધું શરીરમાં રોગ છે મારામાં નથી, એમ ભાવનાથી વિકલ્પથી શાંતિ રાખે. પણ એ શાંતિ અમુક જ છે, મંદ કશાયની શાંતિ. અંતર આત્મામાંથી જે શાંતિ આવે છે એ કોઈ જુદી જ આવે છે. વિકલ્પ છૂટીને આ શાંતિ જે આવે, વિકલ્પ છૂટીને જે આનંદ આવે છે, એ આનંદ કોઈ અનુપમ છે. એ શિવ ભગવાનની જાતનો આનંદ છે. એ આનંદ જુદો જ છે. એ આનંદને પોતે અનુભવી શકે, એ જુદું જ એને પડી જાય છે કે આ જુદું જ હતું ને આ જુદું જ છે. ભેદ થઈ જાય છે એને કે આ જુદું જ આકુળતાની બધી સ્વરૂપ, બધું આકુળતા સ્વરૂપે જુદું એનો ભેદ પડે છે. આત્મા છે એનું સ્વરૂપ જુદું જ છે. એમને વિકલ્પ છૂટે જે નિર્વિકલ્પનો આનંદ આવે છે એને જુદું અંદર વેદાય છે. મંદ કશાય કે ભયંકર રોગ એમ વિકલ્પ કરીને શાંતિ રાખે કે હું જાણનાર છું, આ હું શરીર મારું નથી, આ વિકલ્પ હું નથી, એમ ભાવના કરે તો મંદ રીતે એને આકુળતા ઓછી થાય, થોડી શાંતિ લાગે એવા વિચારો. પણ એ શાંતિ અંદરથી છૂટું પડીને જે આવવી જોઈએ એ શાંતિ નથી. હજી નાની તો સવિકલ્પ દશામાં હોય, બહાર એનો ઉપયોગ હોય તો તેને અમુક પ્રકારે તો શાંતિ રહ્યા જ કરે છે. વિકલ્પ છૂટીને જે આનંદ આવે એ આનંદ તો જુદો જ હોય છે. એ તો બે જુદો જ પડી જાય છે કે આત્મા આ જુદો જગતથી જુદો ન્યારો એનું સ્વરૂપ, આનંદમય ગુણોથી અદભુત સ્વરૂપથી ભરેલો આત્મા જુદો છે. આ બધું જુદું છે, તેને અનુભવમાં આવે છે.
કૃષ્ણમૂર્તિ ભગવતી માતા.